धन भाग धन घड़ी आजे आ शिबिर करवा माटे आवीला भावीला तमाम आत्माओना नव वर्ष बेसे नवलो प्रभात होय जाने के साक्षात अक्षरधाम में बैठा होइए एवं दिव्य वातावरण होय અને સર્વાવતારી શ્રી હરિજી મહારાજ અને એના અખંડ ધારક વાલા સત્પુરુષનું સાનિધ્ય મળી જાય એથી મોટા ભાગ કહેવાય. આજ પૂજપાદ ગુરુજી સ્વયં તેઓના વડીલ ગુરુબંધુ આપણા મંડળના વયોવૃદ્ધ મુનિ બાપા પાસે જઈ બે હાથ જોડી નમન કરી તેઓના આશીષ આચી રહ્યા છે અને મુનિ બાપાએ માથે હાથ મૂકી અને એમના હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરી છે. આ તો એક અલૌકિકતા છે. ગોપાળાનંદ સ્વામી વર્ષો સુધી મુક્તાનંદ સ્વામીના આસને રોજ સવારે પગે લાગવા ગયા, ગુરુભાવ રાખ્યો. આજ આપણા સત્સંગની અલૌકિક દિવ્યતા છે. પોતે પોતાની મહાનતા ભૂલીને અન્યની મહાનતામાં ગરકાવ બની જવું એનાથી વધારે સારી કોઈ ઊંચાઈ નથી. આજે બેસતા વર્ષ જેવા પરમ પુનિત પર્વના દિવસે આપણે બધા જ અતિ અલૌકિક આવા દિવ્ય ભાવ સાથે અહમ અને મમત્વ વિસરી જઈને મારો મહારાજ અને મારા મહારાજના વાલા વાલા પ્રકટ મુક્તોમાં ખોવાઈ જઈએ. પૂજ્યપાદ ગુરુજી સાષ્ટાંગ પ્રણામ કરે છે. હું તેઓના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ. નવલા વર્ષને વધાવવા માટે સુંદર મજાની કેક બની છે આપના વરદ હસ્તે, એનું કટિંગ થાય અને કમળની મધ્ય દીવડાઓ પ્રગટી ચૂકે. હજારો આત્માઓને આપ જે દિવ્યાનંદ આપવા માગો છો એનો કંઈક અણસાર પ્રગટે તો વાલા ગુરુજી કેક જગ્યાએ પધારશે અને તેઓના હસ્તે કેકનું કટિંગ થશે. આપણે આવતા 2068ના વર્ષને હૈયાના ઉમંગ સાથે વધાવીશું. બાપા ગુરુજી આહુત કરે છે, આપ પધારો. ભંડારી સ્વામી ભજનાનંદી આપ પધારો. વાલા ઘનશ્યામ જીવન સ્વામી, પૂજ્ય અચ્યુતદાસજી સ્વામી, પૂજ્ય અક્ષરજીવનદાસજી સ્વામી, ભગતજી, ગુરુજી કહે છે આવો નવા વર્ષને વધાવીએ. સત્સંગે જીવનમાં મહારાજે સંતના લક્ષણમાં એમ કીધું, અમાની માનદ. ગુરુજીના જીવનમાં એ હવે ક્ષણે ક્ષણે આપણને જોવા મળે છે. આવી જાઓ, ગુરુજીની આજુબાજુમાં બધા જ વાલા સંતો ગોઠવાઈ જાય. આપણે બધા જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ માંગલ્ય વિધિને વધાવીશું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. હવે મુનિ બાપા અને ગુરુદેવ કેકનું કટિંગ કરે છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. દીવડાઓ પ્રગટે એ અજ્ઞાન તમ દૂર કરી મહાજ્ઞાન આપવાનું પ્રતીક છે. કેકનું કટિંગ થાય એ કારણ શરીરને કાપી મારા મહારાજની મીઠાશ આપવાનો એક માહોલ બને છે. વાલમજીને બંને આપણા મંડળના વડીલ સંતો પ્રસાદ ધરાવવા માટે આવ્યા છે. કેવું અલૌકિક દિવ્ય દર્શન, કેવા અલૌકિક આ દિવ્ય લાહવાઓ હવે બેસતા વર્ષના પુનિત પ્રભાતે રોજના નિયમ મુજબની કથા એનો શુભારંભ થાય છે. તે પહેલાં ઠાકોરજી મહારાજ, પોથીશ્રી અને વક્તા મહોદય શ્રી પૂજપાદ ગુરુજીના પૂજન માટે યજમાન પરિવારનો આજે કંઈક નવલો જ ભાવ છે. તેઓ સારા પરિવારે દિવસો સુધી મળી અને એક સુંદર મજાનો 52 ફૂટનો હાર બનાવ્યો છે. મને કહે છે નવા વર્ષે અમારે પહેરાવવાનો ભાવ છે. મેં કીધું 52 ફૂટનું કાંઈ નિમિત્ત. મને કે અમારા ગુરુદેવનું 52મું વર્ષ ચાલે છે અને નવું વર્ષ આવ્યું. આવશો ચારેય ભાઈઓ યજમાનો, એમના તમામ દીકરાઓ, નાનામાં નાના બાળકો સુધીના અને સૌને લઈ આવો આજ એમના ભાગ્ય ખોલ્યા છે કે તમારા ભાગ્યમાં 20મી શિબિર જેવો અમૂલક દિવ્ય આ લાવો મળ્યો છે. તમારા હાથે તમારા જ પરિવારના બહેનોએ બનાવેલો 52 ફૂટનો આવો સુંદર મજાનો રમણીય હાર પહેરાવવાનો આપને આજ અવસર આવ્યો છે. કરોડો બ્રહ્માંડના કિંગ રાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદીભૂત હાર હવે ગુરુજીને પહેરાવે છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ સોહામણું. આ પરિવાર માટેનું આજ આ અમૂલક તાણું છે એની જિંદગીમાં એ નહીં ભૂલાય. ભગવાને અમને ગુરુજી અમને કૃપા કરીને 20મી શિબિરના યજમાન પદની સેવા આપી હતી. તે દિવસે બરોબર 82 વર્ષ આવ્યું હતું અને અમને સવારના પહોરમાં આવું સરસ પૂજન કરવાનો લાવો મળ્યો હતો. ખૂબ સરસ. બધા જ મહારાજને ગુરુજીને વંદન કરી
શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદ્ગુણમ અણુમાપ્યતુલમ હે મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ પુરતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય સહજાનંદાય નમો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંવત 2068 કાર્તિક સુદ પડવો 82 વર્ષ નૂતન વર્ષ ગુરુવાર તારીખ 27/10/2011 આજે નૂતન વર્ષના પ્રારંભમાં સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણને અને અક્ષરધામના તમામ મુક્તો ભક્તો સંતોને ભાવથી કોટિ દંડવત સાથે જય સ્વામિનારાયણ. સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, સર્વે મુક્તજનોના ચરણમાં, સર્વે સંતો ભક્તોના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણું પરમાત્મા ખૂબ મંગળ કરે. આખું વર્ષ ભગવાનમય, ભગવાનના વચનમય વીતે એટલી જ આપણે પરમેશ્વર આગળ માંગણી કરીએ છીએ. હે પરમાત્મા, હે રાજાધિરાજ, હે મહારાજ, અમને તમારા તમારા ભક્તનું દાસત્વ દેજો. સદા શરણમાં રાખજો. તમારી પાસે બે વસ્તુ માગીએ છીએ. તમારી મૂર્તિમાં રહેવાય અને તમારી મરજીમાં રહેવાય એવું જ અમારાથી જીવાય. આટલું આ નૂતન વર્ષના આરંભમાં કૃપા કરીને આપો. હે મહારાજ જય સ્વામિનારાયણ.
કાલે ગુરુજી વાત કરી કે જેમ ધુમાડો કરીએ અને મચ્છરા ભાગી જાય એમ આપણે ભગવાનને જો અખંડ સંભાળીએ તો કામ ક્રોધાદિક બધા ઉભી પૂછડીએ ભાગી જાય.
બોલો સગુણ ભગત.
ગુરુજી કે ભગવાનના સંબંધમાં જે આવે છે તે સર્વ વસ્તુ ચિંતામણી છે.
શાબાશ.
ગુરુજી કહે કે ભગવાન સિવાયના જે સંકલ્પ થાય છે એ જમપુરી છે ને ઓલી જમપુરીમાં લઈ જનારા છે.
લ્યો નવી જમપુરી આવી આ લોકની.
કાલે ગુરુજીએ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કીધો હતો કે બ્રહ્માના કલ્પ સુધી 12 કરોડ બ્રાહ્મણ જમાડીએ અને 10,000 અશ્વમેઘ કરીએ અને 1 કરોડ ગાયનું દાન આપીએ અને સોના અને મેરુનું દાન કરીએ, તેમજ અનંત કોટી અવતારો છે તેના નામ જપીએ, અને અનંત મહામંત્રો જે બીજા છે તેના નામ જપીએ, તો પણ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર એકવાર લે એના બરોબર થાય નહીં.
ભગવાનનું સ્મરણ એ જ ભગવાનની નજીક જવાનો રસ્તો છે.
સરસ સરસ મહેન્દ્ર કાકા સરસ.
સ્વામિનારાયણ મહામંત્ર ચિંતામણી છે, એ જેટલું ચિંતવો તેટલું મળે, જેવું ચિંતવો તેવું મળે, અને એનો જેવો મહિમા રાખો તેવું ફળ મળે.
વાહ.
સ્વામિનારાયણ મંત્ર છે એ એટલો બધો આપણી નજીક છે કારણ કે ભગવાનની મૂર્તિ હોય એ તો ડેરામાં બેઠી હોય અને એ તો બ્રહ્મચારી એની સેવા કરતા હોય, જ્યારે સ્વામિનારાયણ મંત્ર તો અખંડ પ્રત્યક્ષ આપણી પાસે હોય છે, માટે એનો જ્યારે જપ કરો ત્યારે કરી શકાય એવી ભગવાને કૃપા કરી છે.
ગુડ. પિંકલભાઈ,
ગુરુજીએ કાલે ગુણાચરણ સ્વામીની વાત કરી હતી કે જેમ દેહધારી પોતાના દેહને ક્યારેય ભૂલતો નથી, એમ બ્રહ્મેશ એવા સંતો ક્યારેય ભગવાનની મૂર્તિમાંથી બહાર રહેતા નથી અને ભગવાનને ક્યારેય ભૂલતા નથી.
સરસ સરસ.
ગુરુજીએ કાલે વાત કરી હતી કે જેટલા ભગવાન સાંભળે એટલા ભગવાનની નજીક છીએ અને જેટલા ભગવાન નથી સાંભળતા એટલા ભગવાનથી દૂર છીએ.
સ્વામીએ એવું કહ્યું કે ભગવાન સિવાયના જે સંકલ્પો થાય છે એ નરકનું પણ નરક છે. ત્યારે ગુરુજી એના ઉપર એવી વાત કરી કે આપણે બીજા સંકલ્પો કરીએ છીએ એ જ જંપુરીનું કારણ છે, માટે જો બીજા બંધ કરીએ તો ક્યારેય જંપુરીમાં જવાનું થતું જ નથી અને અક્ષરધામનો આનંદ અહીંયા મળવાનો છે.
હવે પ્રશ્ન પૂછીએ છીએ, ભગવાનનું ચિંતવન કરવાથી તો ચિંતામણી ભગવાન હોવાથી જીવનનું કલ્યાણ થાય, જંપુરીમાંથી છૂટે, પણ ભગવાનના સાધુને કંઈક થોડીક સેવા કરી હોય ને સાધુને જો સંભાળે તોય છૂટી જાય જીવ પાપમાંથી, એવું કાલ એક દ્રષ્ટાંત આપ્યું હતું, એ કોને યાદ છે? ભુડિયાભાઈ ને. ભુડિયાભાઈ લંડનમાં કથા વાર્તા કરે છે.
ગુરુજી વસોની ડોસી એની આખ્યાન કીધેલું, એને ખોટો ગુરુ મળી ગયેલો અને એમાં બહુ શ્રદ્ધા હતી, પણ જ્યારે ભગવાનના સાચા સંતોને ભાવે કુભાવે જમાડ્યા પછી જંપુરીમાં ગઈ અને પછી એના ગુરુને તો બોલાવ્યા પણ આવ્યા નહીં, પણ પાછા સાધુને બોલાવ્યા સંભાળ્યા એટલે આવ્યા અને જંપુરીમાંથી જમના હાથમાંથી છોડાવી.
અમે આ કથા કરવા કઈ ચોપાઈમાંથી પ્રેરાયા?
6 નંબરની ચોપાઈ હતી દોઢી, અને એમણે એમાં એમાં આવ્યું હતું કે ભગવાન સંભારે ભૂલાઈ જાય તો એ જમપુરી છે, એ નંબરની ચોપાઈથી.
સરસ. ચિંતા મની તેહી સબહી રહાયે, હરિ કે સંબંધ કરી કે તાયે, હરિ કે સંબંધ બિન ચિંતવન જેતે, નર્ક સે નર્ક અપાર હિ તેતે, જમપુરી દૂજી જો એહી રહેવું, પ્રગટ રહે લેકિન દેખત ન કેવું. કાલે એક હિન્દુસ્તાનના જગપાલભાઈની વાત કરી હતી, એના વેવાયની ખબર કાઢવા ગયા ને એ પ્રસંગ.
કાલ ગુરુજી વાત કરી કે જગપાલભાઈ એના વેવાયની ત્યાં ખબર કાઢવા ગયા તો બહુ બીમાર હતા, ત્યારે એને વાત કરી કે ભાઈ મારા ગુરુ છે એ બહુ મોટા મહાન છે, એની જો સેવા અને એની કંઠી પહેરી અને એના જો મહામંત્રનો જપ જપો તો અંત સમયે ભગવાન તમને તેડવા આવે, અને એ જ પ્રમાણે એને વ્યવહાર કર્યું તો ભગવાન અંત સમયે સંતોષે તેડવા આવે.
સરસ સરસ. વાલા ભક્તો, આજે વિક્રમ સંવત 2068નું બેસતું વર્ષ છે. આજે આપણે પરમેશ્વરની કૃપાથી આપણી જિંદગીના એક નૂતન વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. પરમાત્માએ આપણને આ વર્ષમાં જીવવાનો મોકો આપ્યો. જો વયા ગયા હોત તો 68ની સાલ આપણા જીવનમાં આવત નહીં, પણ પ્રભુએ રાખ્યા છે તો આ 68ની સાલને આપણે એવી રીતે વિતાવવી કે ભગવાન ને ભગવાનના સંતો ભક્તો રાજી રાજી થાય, રાજી રાજી થાય. કથા પછી શરૂ કરીશ, પણ બેસતા વર્ષ નિમિત્તે બે વાત કહીશ. ભગવાન સ્વામિનારાયણના આપણે થયા, સ્વામિનારાયણીય જ્ઞાન આપણે બહુ સાંભળ્યું, વાંચ્યું, વિચાર્યું, જાણ્યું, આપણે એ માર્ગે ચાલ્યા, એમાંથી કેટલાક આપણને નિજી અનુભવ થયા. આધ્યાત્મિક માર્ગે જેટલું હાલ્યા છીએ, જ્યાં પહોંચ્યા છીએ, ત્યાં સુધીમાં ઘણું બધું આપણે અનુભવ્યું છે. એક વાત તો એ, આવા બધા ગ્રંથો વાંચતા વિચારતા ખ્યાલ આવે છે કે ભગવાનને જેને પામવું હોય એણે સતત ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. બીજી વાત એ, એણે હું દેહ નથી આત્મા છું એમ માનવું જોઈએ. ત્રીજી વાત એ, એણે ચાર પ્રકારના પ્રલયોએ કરીને બધું જ નાશવન છે, ભગવાન, ભગવાનનું ધામ અને ભગવાનના મુક્તો સિવાયનું કંઈ જ રહેવાનું નથી એમ સમજીને એમાં વૈરાગ્ય રાખવો જોઈએ, અર્થાત એમાં ક્યાંય પ્રીતિ નહીં કરવી જોઈએ. પાંચમી વાત, ભગવાનની નાની મોટી બધી જ આજ્ઞાઓ મર્યાદાઓનું પાલન કરવું જોઈએ. છઠ્ઠી વાત, ભગવાનમાં ગાઢ પ્રીતિ કરીને ખૂબ મહિમા સમજીને અતિ દ્રઢ નિશ્ચય કરીને સતત ભગવાનની ઉપાસના કરવી જોઈએ. આ બધી જ બાબત કલ્યાણને માટેની છે. આ બધી બાબતમાંથી ટૂંકું કરીએ તો સારમાં બે બાબત આવે. એક, ભગવાનની આજ્ઞામાં રહેવું, અને બીજી, ભગવાનની ઉપાસના કરવી, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. બીજી ભાષામાં કહું તોય સારમાં બે બાબતે આવે. એક, ભગવાન સિવાયની બધેથી આસક્તિ પ્રીતિ તોડી નાખવી, ક્યાંય આસક્તિ ન રહેવા દેવી, એક ભગવાનમાં જ આસક્તિ કરવી, અને બીજી બાબત અહમ છોડી દેવું, બધી જ વાતનું માન મૂકી દેવું, હું કરું છું, મેં કર્યું, આવી વાત ભૂલી જવી. આ બે બાબત છે, અહમ અને આસક્તિનો ત્યાગ કરવો. હજી એક બીજી ભાષામાં બે વાત કરું, સરળપણું ને સાધુપણું, આ બે વાત શીખે એ ભગવાનને પામી જાય. કેમ, જે સરળપણું શીખવામાં અહમ ઝીરો કરવો પડે છે, અને સાદું જીવન જીવવામાં તમામ પ્રકારની આસક્તિઓ છોડી દેવી પડે છે. માટે અહમ અને આસક્તિનો ત્યાગ કરવાની જ વાત આ બેમાં, આ શબ્દોમાં કહી. પરંતુ આજ એક નવી વાત કરવી છે. આટલા વર્ષોના આધ્યાત્મિક જીવનના અનુભવ અને અભ્યાસ ઉપરથી એક વાત મારા મનમાં પાકી થઈ, દઢ થઈ, એ વાત એ છે, ભગવાનના સંતો ભક્તોનું દાસપણું કેળવવું. ભગવાનનું નથી કહેતો, ભગવાનનું દાસપણું તો મારે ને તમારે છે જ, ઈચ્છીએ કે ન ઈચ્છીએ. બાપા કઈ છે, રાખવું જ પડે, છૂટક્યો જ નથી. હું ને તમે રાખીએ એમાં નવાઈ હું છે, કેમ જે દેવો, ઈશ્વરો, કાળ, અક્ષર, અક્ષર મુક્તો, મહાપુરુષ બધા જ એ પુરુષોત્તમને સ્વાભાવિક આધીન છે, સહજ અસ્તિત્વથી જ એ લોકો પરતંત્ર છે. પરમેશ્વરની ઈચ્છા સિવાય એને કોઈ ઈચ્છાય થતી નથી, પરમેશ્વરની ઈચ્છા વિના એમની કોઈ ક્રિયાય સિદ્ધ નથી થતી, પરમેશ્વરની ઈચ્છા વિના એમને કોઈ જ્ઞાન પણ પ્રકાશતું નથી. માટે બધા જ એક પરમેશ્વરને સંપૂર્ણતયા આધીન છે, દાસ જ છે બધા. એમાં થવાનું કાંઈ આવતું નથી, છીએ જ ભગવાનના દાસ તો. પણ ભગવાનના ભક્તના દાસ થવાનું કામ આપણે ભગવાનને પામવા માટે કરવું જોઈએ. અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી, એવું ભગવાન શ્રી હરિએ અને નંદ સંતોએ બહુ કહ્યું છે. આપણે બધા ભગવાનનું સ્મરણ ઘણું કરીએ છીએ, અખંડ વૃત્તિ ઘણી રાખીએ છીએ અને ભગવાનને પામવા માટે ઘણા બધા સાધનો કરીએ છીએ, પરંતુ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી અને બીજા અનેક સાધનો કરવા, એના કરતાંય ભગવાનના ભક્તને ભગવાનના ભક્તનું દાસપણું કરવું એ અધિક છે. દાસ રહેવું એ બહુ મોટી વાત છે, અને એ દાસપણાથી એને જેટલી સરળતાથી પ્રાપ્તિ અધિક ટૂંક સમયમાં થાય છે, એટલી ઉત્તમ શ્રેષ્ઠ પ્રાપ્તિ બીજી કોઈ વાતે કરીને થતી નથી. ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતમાં આ વિચાર આપ્યો છે, પણ વર્ષો સુધી અભ્યાસને સાધના કરતા કરતા કંઈક એવા લેવલે આપણે આવીએ ત્યારે ગોપાળાનંદ સ્વામીની આ વાત આપણને સમજાય, પકડાય, કાં તો અનુભવાય. સ્વામીના શબ્દમાં આ વાત કેવી રીતે રજૂ થઈ છે તો, અખંડ વૃત્તિ કરતાંય અનુવૃત્તિ શ્રેષ્ઠ છે. આ ગોપાળાનંદ સ્વામીના શબ્દો છે. આ શબ્દોને મેં મારી ભાષામાં વિવરણ કરીને બતાવ્યા, અને સ્વામીએ આ વાત કર્યા પછી થોડુંક એમ કહ્યું છે, કેમ જે હેતુ બતાવ્યો છે, અખંડ વૃત્તિ કરતાંય અનુવૃત્તિ શ્રેષ્ઠ સાથી, એનો હેતુ બતાવતા સ્વામી એવું બોલ્યા, કેમ જે બીજાના ગમતામાં રહેવું એ અખંડ વૃત્તિ રાખવા કરતાંય કઠણ છે. આમ તો જીવ માત્ર બીજાના ગમતામાં જ રહે છે, પોતાના ઇન્દ્રિયો અંતકરણ ને મન છે એ બીજા જ છે, એના ગમતામાં જ જીવ રહે છે. પણ ભગવાનના ભક્તના ગમતામાં, સંતના ગમતામાં આ જીવ રહેતો નથી, એટલું એને અજ્ઞાન છે. દાસપણું મહાસુખનું ધામ છે. એક ભક્ત ભગવાનને અખંડ હંભારવા મંડાણો છે, અને એક ભક્ત ભગવાનના સંતો ભક્તોનો દાસ થઈને જીવે છે, એ બેમાં દાસ ખાટી જવાનો. કેમ જે અનુવૃત્તિ શ્રેષ્ઠ છે અને અખંડ વૃત્તિ કરતાંય કઠિન છે, તે એનાથી થાય છે, માટે એ અખંડ વૃત્તિ રાખનારા કરતાંય મહાન છે. દાસપણું તો અતિ ઉત્તમમાં ઉત્તમ ચીજ છે. માણસ અનેક સાધનો કરી શકે છે, અરે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ પણ માણસ રાખી શકે છે, પરંતુ સર્વાવતારી શ્રીહરિને અતિ વાલું એવું જે દાસપણું, તે જીવ રાખી શકતો નથી. કેમ જે અખંડ વૃત્તિ ભગવાનની રાખવી એમાં જીવને પોતાનું અહમ નડતું નથી, ઉલટાનું ક્યારેક ક્યારેક ફાયદો કરે છે. પરંતુ ભગવાનના ભક્તના દાસ થવામાં પોતાનું અહમ જીવને બહુ નડે છે. એ અહમની ગાંઠ ઓગાળવી અને ભગવાનના ભક્તની આગળ એમનો મહિમા જાણીને, એમને મોટા માનીને, એમને હાથ જોડીને એમની આગળ નમવું એ જીવથી થાય નહીં. અખંડ વૃત્તિ રાખે પણ આ ન થાય, અખંડ સ્મરણ કરે પણ આ ન થાય, રાત દિવસ સેવા કરે ને દોડે પણ આ ન થાય, ચાંદ્રાયણ કરે પણ આ ન થાય, હાલીન પદયાત્રા કરે પણ આ ન થાય, શાસ્ત્ર માત્રના પાઠ કરે પણ આ ન થાય, દાન દઈ દે પોતાની આગળ હોય એ બધું પણ આ ન થાય. દાસપણું ભગતનું કરવું એ તો બહુ મોટી સામર્થ્ય છે. એ ભગવાન પાછળ પાછળ ફરે એવું મોટું એ દૈવત છે. જો ભગવાનના સાચા સંત અને ભક્તનું જીવ ગોલાપણું કરે તો પુરુષોત્તમ નારાયણ એ ભગતના ગોલા થઈને એની વાહે ફરે એવું આ શ્રેષ્ઠ સાધન છે દાસપણું. જીવથી બધું જ થાય છે. ભગવાનના ભક્તનું દાસપણું જીવ કરી શકે એમ નથી, એટલે ભગવાન એનાથી દૂર રહે છે. ભગવાનના ભક્તનું દાસપણું કર્યા વગર પુરુષોત્તમનું પુરુષોત્તમપણું જીવને પચતું જ નથી. આવ્યું હોય તોય બહેકી જાય, મળ્યું હોય તોય વેરાઈ જાય, પામ્યો હોય તોય પછાડ ખાઈ જાય. દાસપણું એ પુરુષોત્તમને બેસાડ્યાનું ફાવડીશન છે. જેમ એન્જિન મૂકવું હોય તો પહેલાં ફાવડીશન ભરવું પડે, પછી જ એના ઉપર એન્જિન રહે. એમ ભગવાન શ્રી હરિને આત્મામાં ધારણ કરવા માટેનું ફાવડીશન છે ભગવાનના ભક્તો સંતોનું દાસપણું, ગોલાપણું. ભગવાનની આગળ તો બધા નિર્માની થાય જ, નિર્માની રહે જ, રહેવું જ પડે બાપા કહીને એમાં નવું શું કર્યું. એના તો ગોલા છીએ જ, એમાં ગોલા થયા એમ કહેવાનો કોઈ અર્થ નથી. કેમ જે નવું કંઈ જ વિશેષ થતું નથી. પણ ભગવાનને વરેલા સંતો ભક્તોના ગોલા રહેવાય, દાસ રહેવાય, એ તમારી તાકાત છે. એ તાકાત પુરુષો તમને પણ તમારી આગળ ઢહળી લાવશે. ભગવાન દાસપણાના ગુણથી જેટલા રીઝી જાય છે એટલા તો એનું અખંડ ધ્યાન કરો ને તોય નથી રીઝતા. એવી આ ઉત્તમ ચીજ છે દાસપણું. ગોપાલંદ સ્વામીએ કહ્યું છે અને આધારાનંદ સ્વામીના ગ્રંથમાં વારંવાર આવી વાતો આવે છે, આવો સાર આવે છે. અને આ જીવને અખંડ વૃત્તિ રાખવામાં જેટલી ભીં પડે છે એના કરતાં અનંત ગણી ભીં હરિભગતના દાસ થવામાં પડે છે. ભગવાનને સંભાળી શકે, આખો દિવસ સ્વામિનારાયણ કરી શકે, આખો દિવસ પૂજા કરી શકે, આખો દિવસ એક ઓરડામ બેહીને જપ કરી શકે, આખો દિવસ એ આમ કોઈ ન કરી શકે એવી રીતે રહી શકે, ખાલી જળ પીને જીવી શકે. પરંતુ સંતો ભક્તોનો ગોલો થઈ ન રહી શકે, ત્યાં અહમનો કીડો અથડાય અથડાય નથડાય, એ ન થાય. એ અઘરું છે. અને જો એ થયું તો પછી આ ભગતને ભગવાનની ગરજ નથી રહેતી, ભગવાનને આ ભગતની ગરજ પડે છે. બોલો, પછી ભગતને ભગવાનની વાહે ફરવું નથી પડતું, ભગવાન દાસમતી વાળાની વાહે ફરે છે. અને અહંકારી ગમે એટલા સાધન કરે, ગમે એટલું સ્મરણ કરતો હોય, ગમે એટલા વ્રત કરતો હોય, જાત્રા કરતો હોય, દાન કરતો હોય, સેવા કરતો હોય, તોય ભગવાનને એનો ભાર નથી પડતો. જેવું વજન ભગવાનના ભક્તનો ભક્ત થઈને દાસ થઈને જીવનારાનું પરમેશ્વરને પડે છે, એવું વજન બીજા કોઈનું ભગવાનને પડતું નથી. અને આપણી મોટામાં મોટી નબળાઈ એ છે કે આપણે માંડ ભગવાનને માની શકીએ છીએ, વધીને ભગવાનના સંતને માની શકીએ છીએ, પણ ભગવાનના મોટા ભક્તોને માની શકતા નથી, એના ગોલા રહી શકતા નથી, એને સેવી શકતા નથી. ત્યાં કાંઈક ને કાંઈક અહમ, કાંઈક ને કાંઈક માન્યતા, કાંઈક ને કાંઈક લોકલાજ, કાંઈક ને કાંઈક પોતાને વિશે શ્રેષ્ઠતા મનાણેલી હોય, વર્ણ કે આશ્રમ કે બીજી ત્રીજી કોઈ પ્રકારની જેને લૌકિક સત્તા કે મોટપ કહેવાય, આપણી કંઈક આવડત કે બુદ્ધિ કે જગતમાં આપણી આબરૂ હોય, એ આ બધું જ ભગવાનના સાચા સંતો ભક્તોના ગોલા થવામાં આડું આવીને ઊભું રહેશે. અને ભગવાન શ્રી હરિ જોયા કરે કે આ ક્યારે અહમ પડ્યું મેલે, આ ક્યારે દાસ થાય, દાસ થાય તો પાસ થાય, જો ન થાય દાસ તો એ ગમે એટલી સાધના અને ભક્તિ સાધન કરતો હોય તોય નાપાસ થાય. માટે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં બધા સંતો ભક્તો મુક્તોના ચરણમાં પ્રાર્થના કરીને આજ બેસતા વર્ષને દિવસે 2068ના આરંભમાં પ્રાર્થના કરીએ કે રાજી થયા હો ને ગયા વર્ષની સેવા ભજન ભક્તિથી, તો હે નાથ તમારા ભક્તનું દાસપણું દ્યો, દાસપણું આપો, તે અખંડ વૃત્તિ કરતા શ્રેષ્ઠ બાબત છે. ભગવાન પોતાની અખંડ સ્મૃતિ આપણને આપે, પણ એના મહાન ભક્તનું દાસપણું ન આપે તો ભગવાન આપણા ઉપર પૂરેપૂરા રાજી ન કહેવાય. કેમ જે અખંડ વૃત્તિ રાખનારા ભગવાનને હૃદયમાં પકડી રાખનારા નહીં, દેશકાળે ગલોટિયા ખવારી દીધા છે. સામર્થ્યનો પાર નો તો બોલે એમ થતું હોય, પણ દાસપણું ન રહ્યું હોય તો એ માણસ એવા પછડાઈ જાય કે એને ભગવાન ગોત્યાય જડે નહીં. પણ જે ભગવાનના ભક્તનો દાસ થઈને રહેતો હોય, ગોલો થઈને રહેતો હોય, હાથ જોડીને જીવતો હોય, એની અડતું કોઈ દિવસ કોઈ વિઘન ફરકતું નથી. એની પાસે ક્યારેય કોઈ તકલીફ કે કોઈ દુઃખ કે કોઈ દોષ આવવા સમર્થ થતા જ નથી, એટલી મહાનતા છે દાસપણાની. દાસપણાની કિંમત થઈ શકે એમ નથી. દાસપણું ને સાધુપણું આ બે ગુણ બહુ મોટા છે. સંતતા જેને કહેવાય. આમ જો ઝીણું વિચારો તો દાસપણું ને સંતતા એક જ છે, અને એ બે બધા સદગુણથી પર છે. દાસપણું ને સાધુપણું એક ગણો કે નોખું ગણો, પણ એ સર્વે સદગુણનું ઓક્સિજન છે, સર્વે સદગુણની શોભા છે, સર્વે સદગુણને એને લઈને જ જીવંતપણું છે. નહીતર સદગુણો બધા ડેટ થઈ જાય, હોવા છતાંય મરેલા ગણાય. જો દાસપણું ન હોય તો, જો સાધુપણું ન હોય તો. અરે અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં જઈને મુક્ત થઈને રહેવું, એના કરતાંય અહીંયા સંતો ભક્તોના ગોલા રહેવું એ વધારે પડતું શ્રેષ્ઠ છે, અદ્ભુત છે એ બાબત. પણ અહમ મેલાય તારે આ થાય. ભગવાનનું દાસપણું તો થાય, કોઈક બહુ મોટા સંત હોય એનું એ થાય, પણ ભગવાનના સંતો ભક્તો જે છે એના ગોલા થઈને રહેવું, એની આગળ હલકા થઈને રહેવું, એને હાથ જોડવું, એને દીન વચન કહેવા, એની આગળ દિલથી રડી જવું, એને એવા મોટા માનવા એ કામ નથી થતું. કેમ જે જીવને પોતાને વિશે કાંઈક ને કાંઈક મોટેપ મનાઈ ગઈ હોય છે, શ્રેષ્ઠતા મનાઈ ગઈ હોય છે, આ નહીં તો ઓલી મનાઈ ગઈ હોય, ઓલી નહીં તો ઓલી મનાઈ ગઈ હોય, કાંઈક વાતે એ પોતે પોતાને મહાન શ્રેષ્ઠ સારો સાચો માનીને બેઠો જ હોય. અને આ બધી જ દિવાલો છે ભગવાનને ભેટવામાં, ભગવાનને પામવામાં. આ વાત જે દી સમજાય તે દી, પણ 2068ના બેહતા વરે આપણે આ વાત થઈ છે. કોક દી કેસેટ સાંભળતા રહેશું, ક્યારેક આનું અંજવાળું થશે અને આપણું અહમ ઓળખાશે, અને ભગવાન જો કૃપા કરશે તો એ અહમની દિવાલ તોડી શકાશે અને ભગવાનના ભક્તનો મહિમા સમજીને એના પગ પકડી શકાશે અને હૃદયથી આહુડા પાડી શકાશે અને એનો રાજીપો લઈ શકાશે. ત્યારે ભગવાનથી નહીં રહેવાય, ત્યારે ભગવાન દોડીને આપણને ભેટી પડશે, આપણા થઈ જશે. એ દાસપણું જ આપણા થઈ ગયેલા આપણને વશવર્તા પરમેશ્વરને પચાવી શકવાની ઉત્તમ તાકાત છે. દાસપણું એ જેવી તેવી સુરવીરતા નથી. દાસપણું એ તો અણુ બોમ્બ કરતા વધારે જોરદાર બાબત છે. દાસપણું બધાને નથી મળતું. હજી અખંડ સ્મરણ અખંડ વૃત્તિ માણસ કરી શકે, અખંડ તપ કરી શકે, અખંડ જપ કરી શકે, અખંડ કથા કરી શકે, અખંડ કીર્તન કરી શકે, અખંડ ધૂન કરી શકે, અખંડ યાત્રા કરી શકે, અખંડ દંડવટ કરી શકે, અખંડ પાઠ કરી શકે, માણસ અખંડ ધ્યાન કરી શકે, માણસ અખંડ પ્રદક્ષિણા કરી શકે, માણસ અખંડ સેવા કરી શકે, પણ અખંડ દાસપણું નથી થતું. એ ખંડિત થઈ જાય છે. એટલે જ ભગવાન અખંડ દર્શન નથી દેતા. દેજો દર્શન દાસને રે લોલ. આવું દાસપણાનું મહાત્મ્ય છે. મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજના સંતો ભક્તોને પ્રાર્થના કરીએ કે અમારા ઉપર કોઈ વાતે કોઈ પ્રકારે તમે જો રાજી થયા હો તો તમારા દાસનું દાસપણું દેજો, દાસના દાસ થઈને રહેવાય એવી કૃપા કરજો. દાસ રહેનારાની તો કાંઈ તાન નથી સંપ્રદાયમાં, પણ દાસના દાસ રહેનારા ખૂટે છે. ભગવાનને દાસના દાસ રહેનારાનો જથ્થો વધારવો છે. પરમેશ્વરને એ વાલા છે. જેમ દીકરાનો દીકરો વધારે વાલો લાગે, એમ ભગવાનને પોતાના દાસના દાસ બહુ વાલા લાગે છે. દીકરા કરતાય દીકરાના દીકરા બહુ વાલા હોય, એમ ભગવાનને પોતાના દાસ કરતાય પોતાના દાસના જે દાસ છે એના જે આધીનને ગોલા રહે છે એ બહુ ગમે છે. અને ભગવાન એને નમે છે, હોય એને સુખ આપે છે, એના દોષો ટાળે છે, એની વાસના બાળે છે, એને અખંડ એના આત્મામાં રહીને સાથે રહીને પ્રેરણા અને દર્શનને સારા વિચારો આપે છે. અને જે જેટલો વધારે દાસ થાય એટલા એનામાં વધારે ભગવાન આવીને રહે છે, અને જેટલા જેનામાં વધારે ભગવાન આવીને રહે છે એટલો એ વધારે સામર્થ્યવાન બને છે, તાકાતવાન બને છે, સત્ય સંકલ્પ બને છે, કાળ માયાથી પર બને છે, ઇન્દ્રિય અંતકરણથી પર બને છે, દેહથી પર બને છે, માયાથી પર બને છે. એ ખરેખર ભગવાનને રહ્યાનું ઘર બને છે, અને ખરેખર ભગવાન એનો ઉતારો બને છે, ભગવાન અને એનો આત્મા એક મેક બને છે. એ ખરેખર ભગવાનને પામી જાય છે, અખંડ અનુભવી શકે છે, પણ દાસપણા વિના તો કાંઈ વાત બનતી નથી. લાગે બહુ બધું ચોજાળું ને હારું ને રૂપાળું ને ધમધમાટીવાળું, પણ દાસપણું જો મજબૂત ન હોય તો એ કહેવાતી મોટપ ક્યારે હેઠી પડે એનું કાંઈ નક્કી નહીં. જેમ આખી બિલ્ડિંગનો આધાર પાયો છે, એમ આધ્યાત્મિક જીવનમાં જે કાંઈ ઐશ્વર્ય દૈવત પ્રતાપ ગુણો મહાનતા કે વિશેષતા જે છે તેની બધી બાબતની નીવ દાસપણું છે, પાયો દાસપણું છે. જેટલું દાસપણું મજબૂત એટલો એનો આધ્યાત્મિક પાયો મજબૂત ગણાય, અને એટલું એના ઉપર ભગવાન સ્વામિનારાયણ પોતાનું સામર્થ્ય ખડકી શકે. એટલા વિશેષ કામ ભગવાન એમાં રહીને કરી શકે, એટલા વિશેષ જીવના કલ્યાણ ભગવાન એમાં રહીને કરી શકે, ભગવાન એટલો વિશેષ એના ઉપર વિશ્વાસ મૂકી શકે, ભગવાન વિશેષ એટલા એનામાં કરતા થઈને ખેલી શકે, જેટલું દાસપણું મજબૂત હોય એટલા. 500 પરમહંસમાં ગોપાલ સ્વામી સૌથી શ્રેષ્ઠ ગણાના અને ભગવાન સ્વામિનારાયણે એને એમ કહી દીધું કે તમે જે સંકલ્પ કરશો એ થશે, એનું કોઈ પણ જો કારણ હોય તો એક જ કે ગોપાલ સ્વામીની દાસત્વ ભક્તિ 500 પરમહંસોમાં સર્વોપરી હતી. સૌથી વધારે એ દાસ હતા તો સૌથી વધારે સમર્થ થયા. જેટલો ભગવાનનો ભક્ત દાસ બને છે એટલો સમર્થ બને છે, પણ જીવને એ ખબર નથી એટલે સમર્થ થવા જાય છે અને દાસ થવા નથી તૈયાર થતો. જેટલો જીવ દાસ બને છે એટલો એ મોટો બને છે, મહાન બને છે, પણ જીવ મહાન બનવાની મહેનત કરે છે, નાનો રહેવાની, દાસ થવાની, હલકા થઈને જીવવાની મહેનત નથી કરતો, એટલે મોટું નથી થવાતું, સમર્થ નથી થવાતું. આ વાત આમ જ છે, આ અવળો માર્ગ છે. મોટું થવું હોય એને નાના થવું, સ્વામી થવું હોય એને સેવક થવું, અવળો માર્ગ છે. જીવ મોટો થવા જાશે તો નહીં થઈ શકે, સ્વામી થવા જાશે તો નહીં થવાય, એમ નથી થવાતું. એ તો દાસનો દાસ થાય ત્યારે જ એનામાં મોટા થવાની સામર્થ્ય આવે છે, સમર્થ થવાની એનામાં યોગ્યતા આવે છે. ભગવાન પછી જ એને ઐશ્વર્ય પ્રતાપને સામર્થ્ય આપે છે. અને ખરેખરો દ્રઢ ભગવાનના દાસનો દાસ મજબૂત જ્યારે બને છે ત્યારે જ ભગવાન એમાં અખંડ પ્રગટ થઈ જાય છે. પછી એ ભક્તને અર્થાત દાસના દાસને છોડીને પરમાત્મા ક્યારેય ક્યાંય જતા નથી. પછી એનામ રહીને બોલે, એનામ રહીને જુએ, એનામ રહીને ભાળે, એનામાં રહીને હાલે, એનામાં રહીને ભગવાન અનેક કાર્યો કરે, અનેકના કલ્યાણ કરે, અનેક જીવના મોક્ષ કરી નાખે. પણ ભૂમિકા તો દાસત્વ પણ જ છે. દાસત્વ આવ્યા વગર કાંઈ મળ્યું નથી એમ માનવું, ભલે અખંડ વૃત્તિ હોય, ભલે ધર્મમાં રહેતા હોય, ભલે વૈરાગ હોય, ભલે આત્મનિષ્ઠા હોય, ભલે બ્રહ્મરૂપ થઈ ગયા હો, ભલે બધા ચાંદ્રાયણ કર્યા, બધા વ્રત કર્યા, બધા જપ કર્યા, અખંડ બ્રહ્મચર્ય પાડ્યું, પંચવિષયનો અભાવ રાખ્યો, ભલે ઘી તેલને કોઈ દી અડ્યા નહીં, ભલે પથારી કર્યા વગેરે હુતાન, ભલે પગે હાલીને બ્રહ્મચર્ય પાળીને બધા ધામની તીર્થની યાત્રા કરી, ભલે કર્યું બધું, ભલે કર્યું એ બધું, ભલે આખા સંપ્રદાયનો વહીવટ કર્યો, આખો સંપ્રદાય ચલ્યો, ભલે તમે લાખોના ગુરુ થયા, ભલે તમારા ગ્રંથ લખાણા, ભલે તમારા દ્વારા અનેક પરચા થયા, પણ જો ભગવાનના ભગતના દાસ નો થયા તો તમે નાપાસ થયા છો. આજ નહીં તો કાલ તમારું છે ને બધું જ ઝીરો થાય. દિવાળું ફૂંકાઈ જાય કેમ, જે ભગવાન દાસત્વ વિના હાથમાં રહેતા નથી. ભગવાનને જેણે રાખવા હોય એણે ભગવાનના દાસનું દાસપણું કેળવવું આજના બેસતા વર્ષની મારી વાતનો અહીંયા પ્રાણ છે. ભગવાન જેણે અખંડ અનુભવવા હોય, દેખવા હોય, એણે ભગવાનના ભગતનું દાસપણું, ગોલાપણું સિદ્ધ કરવું, કેળવવું જ, એને મેળવવા રાત દિવસ પ્રયત્ન કરવો. જેટલા અહમના અહંકારના સંકલ્પો ઉઠે એને હથોડો લઈને તોડી તોડી જ કરવા, મારી મારી જ કરવા. હાવ અહમને તોડીને દાસના દાસ થઈએ પારે એટલે ભગવાન અખંડ અનુભવાય ને દેખાય. ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ, એવું તમારા દાસનું દાસપણું દેજો મહારાજ. આજના આ નૂતન વર્ષના પ્રારંભમાં અમારી એ આપ પાસે માંગણી છે, આપના સૌ મુક્તો સંતો ભક્તો પાસે માંગણી છે દાસપણું જોઈએ, મારે દાસપણું જોઈએ મહારાજ, મારે દાસના દાસ થવું છે, એ જ મારું સાચું અસ્તિત્વ છે, એમાં જ મારી સાચી મોટપ છે, એ જ મારી સાચી તાકાત છે, એ જ તમને અખંડ અનુભવવાનું સાધન છે એવી મને મતિ આપો અને એમાં જ ગતિ કરાવો, સતત અંતર્યામીપણે સાથે રહીને એવા જ વિચારો પ્રેરો, એવું જ બધું જ મને આપો, એવો સંગ આપો, એવી શુદ્ધિ આપો, એવી વૃદ્ધિ આપો, એવી બુદ્ધિ આપો, એવી પરિસ્થિતિ આપો, એવો મને યોગ આપો, એવો ચારેય કોઈ વાતાવરણનો સંજોગ આપો અને એવી જ તમારી કૃપાદૃષ્ટિ રાખો, એવા જ વિચારો આપો, એવી જ ક્રિયા કરાવો, એવા જ સ્થળમાં રાખો, આવી મારી માંગણી મહારાજ તમારી પાસે છે. આજ નૂતન વર્ષે કોઈ સંતો ભક્તોનું અમારાથી જરાય દિલ દુખાણું હોય તો પ્રભુ તમે તમારા બધા મુક્તો સંતો ભક્તો માફ કરજો. એમના પ્રત્યે અણગમો થયો હોય, એમનું કાંઈ ન મનાણું હોય, એમને વિશે તુચ્છમતી થઈ ગઈ હોય, એમનો અભાવ આવ્યો હોય, સહેજ ન્યૂન ભાવ થયો હોય, કાંઈ ગાઢ સંકલ્પ થઈ ગયા હોય ઈર્ષામાં, અહંકારમાં, દાપણમાં, બુદ્ધિના વેગમાં, તોય પ્રભુ આજ માફ કરી દેજો. તમે તો રાજા ધીરાજ સર્વોપરી સમ્રાટ મહારાજ છો. આજ અમારે તમારી પાસે બેસતા વર્ષને દિવસે પગે લાગી દંડવટ કરીને કાંઈક માગ્યાનો હક છે. આજ અમે દાસપણું માગીએ છીએ. કૃપા કરીને અમને દાસપણું દેજો. જેમ આ જગતમાં બેસતા વર્ષને દિવસે નાના માણસો મોટા માણસોને પગે લાગે, હાથ જોડે, ત્યારે મોટા માણસો એને કાંઈક રાજી થઈને ગિફ્ટ આપે છે, તો આજ અમે તમને હાથ જોડીએ છીએ, પગે લાગીએ છીએ, દંડવડ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, રાજી થઈને અમને ગિફ્ટ આપો દાસપણાની. ગળ્યું મોઢું કરાવો આજ દાસપણું દઈને. ભગવાનના ભક્તનું દાસપણું માગું છું. ભગવાનનું નહીં, એ તો છે જ, વાસ્તવિક છે, એમાંથી નોંધ તમે જવાના ક્યાં, હું કરી લેવાના, મરી જાય તોય મેળ પડે એમ નથી, એ તો રહ્યું જ ઘર આંગણે, પણ પરમેશ્વરના વાલા ભક્તનું જો ગોલાપણું મળી જાય ને તો એ જ ભગવાન મળ્યા બરોબર છે, એ જ ભગવાન મળ્યા. કેમ જે એને જ ભગવાનને મળ્યાની પાત્રતા હું માનું છું, એ જ પાત્રતા છે. આ તો જેને ભગવાન પકડવા છે, ભગવાન માણવા છે, ભગવાન જોવા છે, એના માટેની આ વાત છે. બાકી આ જગતમાં મોટા થઈને મનાવવું ને પૂજાવવું ને કાંઈક ગણાવવું છે, એના માટે આ વાત કાંઈ કામની નથી અને કાંઈ અસરે કરવાની નથી, એ તો ભૂલી જવાના આજ દિન કાલ. પરંતુ ભગવાનની જેને ભડભડતી ભૂખ લાગી છે, ભગવાનને અનુભવવા છે, જાણવા છે, માણવા છે, જોવા છે, એના માટે આ દાસપણાની વાત તો છે ને અતિ ઉત્તમમાં ઉત્તમ અનુપમ છે. તો વાલા ભક્તો, આવો હવે થોડી વાર નારાયણ અંગ ચિંતામણીમાં પ્રવેશ કરીએ. શ્રી પુરુષોત્તમ પ્રગટ પ્રભુ ભક્તિ ધર્મ સુત સોય, તિનકે ચરણ સરોજ કુ મમ ઉર ધરુ ચિત્ત પ્રો, જહી પદ પંકજ ધ્યાન સે મહામુનિ ભય અપાર, તેહિ ચરણ મમ ઉર મે રખહુ કરી બહુ પ્યાર. ભક્તિ ધર્મના પુત્ર મહાસમર્થ પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળમાં ચિત્ત પ્રોઈને તેને હું મારા અંતરમાં ધારું છું. 10 ચોપાઈ પૂરી થયા પછી 11મા ચોપાઈમાં સ્વામી હવે ગ્રંથની રજૂઆત કરે છે. 10 ચોપાઈ સુધી તો સ્વામી આ ગ્રંથની પ્રારંભિક ભૂમિકા કહી, હવે એને જે ભગવાનના સ્વરૂપનું ધ્યાન આપણને શીખવાડવું છે, કહેવું છે, એ વાતનો તે આરંભ કરે છે. અને આરંભ કરતા પહેલા પુનઃ એક બાર મંગળાચરણ કરે છે. 11મી ને 12મી ચોપાઈ નથી, દોહા છે, એ દોહામાં એ મંગળાચરણ કરે છે. શ્રી પુરુષોત્તમ પ્રગટ પ્રભુ ભક્તિ ધર્મ સુત સોય, तिन के चरण सरोज को मम उर धरु चित प्रोय। जही पद पंकज ध्यान से महामुनि भय अपार, तेही चरण मम उर में रखूं करी बहु प्यार। आ बे दोहा मंगलाचरण ना। हवे आगल श्री नारायण चरण को उर में धार ही जोई, काम क्रोध मद लोभ को देव ही सब यह धो। जो भगवान श्री हरिना चरणारविंद ने हृदय में धारण करवामा आवे तो ये चरणारविंद काम क्रोध मद लोभ वगैरह सर्वने धोईन साफ कर नाखे, कशुज हृदय में रहे नहीं। एकला भगवान अनुभवाय एवं थई जाय। शानाथी परमात्माना चरणनु जे कोई चिंतन करे छे तेनाथी। एक वार महाराज वड़ताल बंगला में पहुंचा था राम प्रताप जी भाई ने। ते समय नरसिंह आनंद स्वामी तथा परमानंद स्वामी भगवान श्री हरि ने दर्शन आया। बहु बात समझवा जेवी विचारवा जेवी सांभळवा जेवी। भगवान श्री हरि तो माथे ओढ़ीने पहुंचा छे। आ बन्ने संतोए जय परमात्माना चरण समीपे बेसी पलंग में पढ़ेला परमात्माना चरणारविंदना स्नेह थी दर्शन कर्या। सोळे सोळ चिन्हना भाव थी एक एक चिन्हने आंगळीए थी एक बीजा बताविने नजरे निहाळीने खूब दर्शन कर्या। थोड़ थोड़ू बोलता था। आ जऊ कहवाय जामू कहवाय। महाराज जागी गया। कौन ये? मुख पर थी वस्त्र लेता लेता महाराज बोलिया, संतो ओ शू जुओ छो? महाराज अमे छीए नरसिंहानंद स्वामी अने परम ज्ञानानंद स्वामी। ठीक, शू करो छो? महाराज आपना चरणारविंदना दर्शन करीए छे। एम संतो, आ अमारा चरणारविंदनु कोई चिन्ह सहित ध्यान करे तेने समाधि थाय। हे महाराज, हा संतो, एने समाधि थाय। આટલા શ્રીહરિના શબ્દો સંતોના હૃદયમાં બરાબરને બેહી ગયા. એમાં પરમ જ્ઞાનાનંદ સ્વામીએ સમાધિની ઈચ્છાથી ધ્યાન શરૂ કર્યું. માંડ્યા ધ્યાન કરવા. છ મહિના ધ્યાન કર્યું અને પરમ જ્ઞાનાનંદ સ્વામીને સમાધિ થઈ. અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. તેથી તેઓ અહીં બેઠા થકા અક્ષરાદિક તમામ ભગવાનના ધામોને દેખવા લાગ્યા. બ્રહ્માદિક દેવોના ધામોને પણ દેખવા લાગ્યા. તમામ જીવોના ઘાટ સંકલ્પો એને દેખવા લાગ્યા. આમ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ ચિંતામણી છે. એમાં રહેલા ચિહ્નો ચિંતામણી છે. એનું કોઈ ધ્યાન કરે એને આવી સ્થિતિ થાય છે. આપણી વાત તો અહીં પૂરી થઈ ગઈ. નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ છે. ભગવાનના અંગ એ ચિંતામણી છે ને એનું ધ્યાન કરે એ જે ચિંતવે તેને દેખાય એ વાત ઉપર આ દ્રષ્ટાંત આપણે મૂક્યું. પણ થોડીક વાત આગળ મારે કરવી છે કે આવું જ્યારે કાંઈક ઐશ્વર્ય પ્રાપ્ત થાય ત્યારે જીવને ભગવાનના ભક્તનું દાસપણું રહેતું નથી. પરમ જ્ઞાનાનંદ સ્વામીને બધાના સંકલ્પ દેખાવા માંડ્યા એટલે જે તે સંતના અને હરિભગતના હૃદયમાં જઈને એના ઘાટ સંકલ્પ જોવા લાગ્યા. દેશકાળે રજોગુણ તમોગુણના વેગને લઈને પૂર્વના કાંઈ સંસ્કારને લઈને તે ભક્ત અને સંતને કાંઈક બીજા ત્રીજા ઘાટ થતા ભાળીને પરમ જ્ઞાનાનંદ સ્વામીને અભાવ માંડ્યો આવવા. અભાવ આવે એટલે દાસપણું રે, દાસપણું ન રહે એટલે ભગવાન રે. માંડ્યા અભાવ આવવા. ભગવાન શ્રી હરિ કોકના વખાણ કરે ને તો ભગવાનનો અભાવ આવે કે આવાના હું વખાણ કરે છે, એ તો આવો છે, એ તો તેવો છે, હું એનું જાણું છું, દંભી છે ને પાખંડી છે ને એને તો આવા ઘાટ થાય છે ને એને તો આવો રાગ છે ને એને તો કારણશ્રીમાં આ ભર્યું છે ને આમ માંડ્યું થવા. પેલા જેહાજી થયા હતા ને સાધુ, ફૂલીબાઈના પતિ, કાલે વાત આવી હતી બપોર પછીની કથામાં, એને આવું થયું હતું. એટલે બધાનો અભાવ લઈ લઈને પછી સત્સંગમાં જ પડી ગયા. પછી જગતની વાસના ઉદય થઈ. એમના પત્ની સાંખયોગી હતા, ન્યા પૂગ્યા ગાલગીરે તક, મારે આવો નહીં, તમારે જવું હોય ને જાઓ, આવા ભગવાન મૂકી આવો સત્સંગ મૂકીને મારે નરકમાં જ પડ્યો. એ તો ન ગયા. પછી આ ગયા, સંસારી થયા, ફરીવાર પૈણા કુટાણા છોકરા થયા, હેરાન હેરાન થઈ ગયા. ઐશ્વર્ય તો બધું જતું રહ્યું. પછી છેલ્લી ઉંમરે બહુ પસ્તાણાનું, બહુ રોયા. પછી ગુણાત્યાન સ્વામીને પ્રાર્થના કરીને ફરીવાર ત્યાગી થયા. આવું બધું થયું. પણ પરમ જ્ઞાનાનંદ સ્વામીને એવું કાંઈ ન થયું. ઈ ચેતી ગયા. બધાના અભાવ અવગુણ આવવા માંડ્યા એટલે જરાક ચમક્યા. કે માળું, આ મને ક્યાં થવા માંડ્યું? હું આ કરવા ક્યાં આવ્યો છું? હું આ કરવા આ સત્સંગમાં નથી આવ્યો. આ ખોટું થઈ રહ્યું છે મારા મગજમાં. અને પોતે બહુ સ્વામી નહોતા થઈ ગયા, દાસપણું પકડી રાખેલું હતું. એટલે આટલું ઐશ્વર્ય મળ્યું તોય ગલોટિયું ન ખાઈ ગયા. કેમ ન ખાઈ ગયા? દાસપણું હતું એટલે ન ખાઈ ગયા. દાસપણાએ એની શું રક્ષા કરી? દાસપણાએ એને ગોપાલ સ્વામી પાસે જવાને વાત કહેવા પ્રેર્યા. ગોપાલ સ્વામીનો અપાર મહિમા હતો. પરમ જ્ઞાનાનંદ સ્વામી ગોપાલ સ્વામી પાસે ગયા, દંડવટ કર્યા, બે હાથ જોડ્યા અને કહે છે, સ્વામી મને ભગવાન શ્રી હરિના ચરણારવિંદનું ધ્યાન કરતા કરતા આવી સ્થિતિ થઈ છે. મને બધાના સંકલ્પ દેખાય છે, અક્ષરધામની મૂર્તિ દેખાય છે, મુક્તો દેખાય છે, બધા ધામ દેખાય છે, અવતાર દેખાય છે. મને તો બહુ સારું થઈ ગયું છે. ગોપાલ સ્વામી કે બધી વાત સાચી છે, પણ તમારું બગડ્યું. કેમ સ્વામી? તો બધાના ઘાટ સંકલ્પ દેખાય છે ને, તો કે હા, એમાંથી અભાવ આવે છે ને, તો કે એ જ કહેવાય એવો છું. થોડીક એ તકલીફ થઈશ. હરિભક્તના હારા મોળા બધા સંકલ્પ દેખાય છે, એના આશય દેખાય છે, એમની ભૂલો દેખાય છે, એટલે મનમાં મનમાં એના અભાવ અવગુણ આવે છે ને એમનો મહિમા રહેતો નથી. પછી બળ કરી રાખી તો રહે, પણ પછી બહુ જામતી નથી. માટે આ તકલીફ થઈ છે. ગોપાલ સ્વામી કે આ તો ભૂંડું થયું. ભગવાનનું ધ્યાન ધરતા ધરતા તમને આ સ્થિતિ થઈ. આ સ્થિતિ તમારી કઠણાઈ કરશે. આ સારું નથી થયું. નહીં સ્વામી, બિલકુલ સારું નથી. તો મારે કરવું શું? દાસ હતા એટલે સ્વામી પાસે જઈ શક્યા, કહી શક્યા, અને સ્વામીએ જે ઉપાય બતાવ્યો તે કરી શક્યા એટલે બચી શક્યા. નહીં તે જે હાજીની જેમ ગલોટિયું ખાઈ જાત, સંસારમાં જાત ને પરણત ને છોકરા થાત ને કુટાત ને હેરાન હેરાન થઈ જાત. પણ દાસ પણ હતું એટલે બચી ગયા. ગોપાલ સ્વામીને હાથ જોડ્યા, રડવા લાગ્યા, સ્વામી આનો કઈક ઉપાય બતાવો, નહીં તો હું મરીશ. ગોપાલ સ્વામી કે મરો એમ જ છો, તમારી જેવા કંઈક મોટી સિદ્ધ દિશા વાળા વૈયા ગયા સત્સંગમાંથી. બોલે એમ થતું હતું, પરચા થતા હતા, ને કાંઈક એની વાહે જનના બાઈઓ ભાઈઓના ટોળા ફરતા હતા, પણ બધા ગલુટી ખાઈ ગયા. મારે શું કરવું સ્વામી? તારે કે આ ખોટું છે, ઐશ્વર્ય રખાય નહીં, મહારાજને પાછું દઈ દો, જાઓ મહારાજને પ્રાર્થના કરો કે હે મહારાજ, મને તમારી મૂર્તિ અખંડ દેખાય, તમારું દર્શન અખંડ રહો, તમારી મૂર્તિનું સુખ મને સતત રહો, પણ આ બીજું બધું જે દેખાય છે ને એ બંધ થઈ જાય તો સારું મહારાજ. સંતો ભક્તોના હૃદયના સંકલ્પ અને આશયો અને એના કારણ શરીરના બધા જે ભાવો હોય મને દેખાય છે, એનાથી મને એનો અવગુણ આવે છે, અને તમે એના વખાણ કરો ત્યારે તમારે વિષય અવગુણ આવે છે. એમ મહારાજને કહો જેવું છે, એવું નિષ્ખાલસ થાવ, નિષ્કપટ થાવ તો ઉગરશો ને ઢહડાઈ જાહો. પછી ગયા મહારાજ પાસે. પરમ જ્ઞાનાનંદ સ્વામીએ જઈને મહારાજને દંડવટ કરીને રડીને પ્રાર્થના કરી કે મહારાજ, આપના ચરણારવિંદનું આપે કહ્યું એમ ધ્યાન કર્યું તો મને સમાધિ થઈ, સ્થિતિ થઈ, બધું દેખાય છે, બધી વાત સાચી. ત્યારે સ્વામી રાજી થયા ને, રાજી થઈ ગયો તો, પણ થોડીક તકલીફ થઈ છે. અને ગોપાલ સ્વામી પાસે બેઠો ત્યારે ચોખ્ખી ખબર પડી કે આ મરવાને માર્ગે ચડ્યો છે. બધાના ગાઢ સંકલ્પ દેખાય છે એટલે અવગુણ આવે છે, અને તમે એને સભામાં વખાણો તમારો આવે છે. માટે હે મહારાજ, આ ઈશ્વરીએ બધું પાછું લઈ લ્યો. મહારાજ કે એમ પાછું ન લઈ, દીધું એ દીધું. બાપ મારે નથી જોતું તો આયલું તો આયલું, હવે ન લઈ. મહારાજ તમે કયો એ કરવું, પણ આ પાછું લઈ લ્યો, મને માફ કરો. મહારાજ કે ફરી વાર 6 મહિના સુધી ચરણારવિંદના તિલ્ય ચિહ્ન સહિત ધ્યાન કરો, પછી નહીં દેખાય બધાનું. 6 મહિના આ બધું મેળવવા માટે ધ્યાન કર્યું, 6 મહિના બધું ટાળવા ધ્યાન કર્યું. પછી પરમ જ્ઞાનાનંદ સ્વામીએ 6 મહિના ધ્યાન એવી રીતે કર્યું કે આ બધું દેખાય છે, સિદ્ધિ આવી છે, અંતર્યામીપણું આવ્યું છે, ટળો ઐશ્વર્ય પ્રતાપ ટળો, આ બધાનું જેમ છે એમ જણાઈ જાય છે, ખબર પડી જાય છે, હવના કારણ શરીર દેખાય છે, એ બધું ટળો. આ મારી બુદ્ધિ સ્થિતિ કે જે હોય તેનો નાશ થાવ, એમ 6 મહિના ધ્યાન કર્યું, પ્રાર્થના કરી, ત્યારે બધું દેખાતું બંધ થઈ ગયું. પછી આત્મામાં એકલી મહારાજની મૂર્તિ દેખાતી રહી અને ખૂબ શાંતિ પામ્યા, અને પરમ જ્ઞાનાનંદ સ્વામી ભગવાનના સ્વરૂપમાં જામ્યા. પણ ક્યાંય ગલોટિયું ખાઈ ગયા નહીં, દુઃખી થયા નહીં, હેરાનગતિ થઈ નહીં, આબાદ રીતે ઉગરી ગયા, બચી ગયા. કારણ, ગોપાલ સ્વામીનું દાસપણું, નિખાલસપણું, નિર્માનીપણું, નિરાહંકારીપણું. તકલીફ થઈ હતી પણ ઉગરી ગયા. એમ આપણે પણ ભગવાન શ્રી હરિની અને સંતની કૃપાથી તકલીફ આવી થાય ને તેમાંય જો ઉગરી જઈએ તો હેરાન ન થઈએ, નહીતર પછી દુઃખના દાડા છે. ભગવાન શ્રી હરિ અને ભગવાન શ્રી હરિના સંતો ભક્તો તો દિવ્ય છે અને મહાન છે, એમાંય કાંઈ જો આપણને અવગુણ કે ડખાન બીજી ત્રીજી ન્યૂનતા ગૌણતા દેખાણી તો મરી ગયા સમજી લેજો. એનામાં દેખાણેલી ગૌણતા એ જ આપણે આપણામાં માનેલી શ્રેષ્ઠતા છે, બીજું કોઈ માપ જોવા ન જશો. બીજામાં ન્યૂનતા ગૌણતા દેખાય છે ને એ જ આપણે આપણા માની લીધેલી શ્રેષ્ઠતા છે, એ જ એવડી જ. અને એ જ અહંકાર છે ને એ જ માન છે ને એ જ બુદ્ધિનું ડાપણ છે ને એ જ કઠણાઈનું કારણ છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય તિલ ચિહ્ન સહિત જે ચરણારવિંદ એનું ધ્યાન કરે તો એ માણસ મહાન બની જાય છે, સિદ્ધ દિશાને પામે છે. એવા ભગવાનના ચરણારવિંદ ચિંતામણી તુલ્ય છે. શ્રી નારાયણ અંગ સબે નખ શિખ ચિંત હી કોઈ, મન ચંચલ અસ્થિર હી અતિ થીર કરે નર કોઈ. શ્રેષ્ઠ યહ અંગ ચિંતામણી યહી તુલ્ય નહીં કો, ક્ષર અક્ષર પર જેહી પ્રભુ ઇન કરી નિરખહી સૌ. અંગ વિવિધ પ્રકાર કરી પદ અરુશીષ પ્રજંત, સોબ મે વર્ણન કરું એક ચિત સુનહું સંત. કોઈ ભક્ત શ્રી નારાયણના બધા અંગોને નખચી શિખા પર્યંત ચિંતવે છે તો તેનું ચંચલ અને અસ્થિર એવું જે મન છે તે પણ સ્થિર થઈ જાય છે. ઉપલેટાના વેરાભાઈના કામાદિક દોષો બળી ગયા, કેટલાય ભક્તોના મન ભગવાનના ધ્યાને કરીને સ્થિર થયા છે. આ શ્રી નારાયણ અંગ ચિંતામણી શ્રેષ્ઠ છે, તેને સમાન બીજું કોઈ નથી. આ ગ્રંથમાંથી જો ચિંતન કરવામાં આવે તો તેને ક્ષર અને અક્ષરથી પર એવા પરમેશ્વરના દર્શન થાય છે. તે શ્રી નારાયણના અંગોને ચરણથી શિખા પર્યંત વિવિધ પ્રકારે હવે હું વર્ણવું છું તો હવે સૌ સંતો એક ચિત થઈને સાંભળો. 16મી ચોપાઈ થઈ દોહો, હવે ગ્રંથનો આરંભ થાય. અંગ ચિંતામણી હવે શરૂ થઈ અને આપણે એ કાલે ભાઈ બીજથી ગાશું. અત્યારે હવને નવા વરના ભાવથી હૃદયથી ભેટીને મારા વહાલથી જય સ્વામિનારાયણ.